એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનુસાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે આપણને જીવનની સૌથી મુશ્કેલ ક્ષણોમાં કદાચ માર્ગદર્શન આપી શકે છે. પુસ્તકનું નામ છે રાઇઝિંગ સ્ટ્રોંગ અને એના લેખિકા છે ડૉક્ટર બ્રેને બ્રાઉન. સરળ શબ્દોમાં કહીએ તો આ પુસ્તક એમ પડ્યા પછી ફરી મજબૂત બનીને કેવી રીતે ઊભા થવું એની કળા શીખવે છે.
નમસ્કાર. અને આ વિષય ખરું કહું તો આજે કદાચ પહેલા કરતા પણ વધુ પ્રસ્તુત છે.
હા, સાચી વાત છે.
કારણ કે જુઓ, જીવનમાં પડકારો, નિષ્ફળતા અને દિલ તૂટવાના અનુભવો કોને નથી થતા? બધાને થાય છે.
બરાબર.
પ્રશ્ન એ નથી કે આપણે પડીશું કે નહીં. અરે, એ તો નક્કી જ છે કે પડીશું. પણ પ્રશ્ન એ છે કે જ્યારે પડીએ ત્યારે ફરી ઊભા કેવી રીતે થવું? અને આ પુસ્તક છે ને, એ ખાલી ઊભા થવા વિશે નથી, પણ એ અનુભવમાંથી કંઈક શીખીને વધુ સમજણ અને એમ કહીએ તો વધુ હિંમત સાથે આગળ વધવા વિશે છે.
સાચી વાત. ઘણીવાર આપણને એમ લાગે ને કે અમુક લોકો જ મુશ્કેલીઓનો સામનો બહુ સારી રીતે કરી શકે છે, જાણે એમનામાં કોઈ જન્મજાત શક્તિ હોય.
હા, બરાબર.
પણ શું આ પુસ્તક એ માન્યતાને પડકારે છે?
બિલકુલ. ડૉક્ટર બ્રેને બ્રાઉનનો મુખ્ય મુદ્દો જ એ છે કે આ સ્થિતિસ્થાપકતા, એટલે કે ફરી બેઠા થવાની ક્ષમતા, એ કોઈ જાદુઈ ગુણ નથી. એવું નથી કે અમુક લોકોમાં જ હોય. ના, એ એક પ્રક્રિયા છે, એક કૌશલ્ય છે જે આપણે સૌ શીખી શકીએ છીએ અને કેળવી શકીએ છીએ.
રસપ્રદ.
પણ એ પહેલાં આપણે લેખિકા વિશે થોડું જાણી લઈએ, એમની વાત કરીએ.
હા, જરૂર. ડૉક્ટર બ્રેને બ્રાઉન, એમનું નામ તો હવે પેલી સંવેદનશીલતા એટલે કે વલ્નરેબિલિટી અને હિંમત પરના સંશોધન સાથે ગાઢ રીતે જોડાઈ ગયું છે.
હા, બિલકુલ. ડૉક્ટર બ્રેને બ્રાઉન યુનિવર્સિટી ઓફ હ્યુસ્ટનમાં રિસર્ચ પ્રોફેસર છે અને એમણે તો લગભગ 2 દાયકા કરતાં પણ વધુ સમય હિંમત, સંવેદનશીલતા, શરમ અને સહાનુભૂતિ જેવા વિષયો પર કામ કર્યું છે. અને આ વિષયો જટિલ છે પણ કેટલા માનવીય છે. એમણે હજારો લોકોના ઇન્ટરવ્યૂ લીધા છે, એમની અંગત વાર્તાઓનું વિશ્લેષણ કર્યું છે. એ જ એમના કામનો પાયો છે.
અને એમના વિચારો કંઈ ખાલી શૈક્ષણિક વર્તુળો પૂરતા સીમિત નથી રહ્યા, ખરું ને? એમનો પેલો ટેડેક્સ ટોક, ધ પાવર ઓફ વલ્નરેબિલિટી,
ઓહો, એ તો જબરદસ્ત હતો.
હા, એણે તો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી હતી. કરોડો લોકોએ જોયો અને પ્રેરણા લીધી એમાંથી.
અને એમની વિશિષ્ટતા જે છે, મને લાગે છે, એ ગહન શૈક્ષણિક સંશોધનને ખૂબ જ સહજ સરળ ભાષામાં લઈ આવે છે.
હા,
અંગત વાર્તાઓ અને ઉદાહરણો દ્વારા સામાન્ય લોકો સુધી પહોંચાડે છે એટલે આપણને સમજાય.
અને એમની પોતાની વાતો પણ કરે છે ને.
હા, એ જ. એક સામાજિક કાર્યકર તરીકેનો એમનો જે ભૂતકાળનો અનુભવ છે અને પરફેક્શનિઝમ જેવા પોતાના અંગત સંઘર્ષો વિશે પણ એ પ્રમાણિકતાથી વાત કરે છે એટલે એમનું લખાણ વિશ્વસનીય લાગે છે, અસરકારક બને છે.
બરાબર.
એ ખાલી સિદ્ધાંતો નથી આપતા પણ પોતે એ સિદ્ધાંતો કેવી રીતે જીવે છે એ પણ જણાવે છે.
ચાલો ત્યારે આ પુસ્તક રાઇઝિંગ સ્ટ્રોંગના મૂળ વિચાર પર આવીએ, એને વધુ ઊંડાણથી જોઈએ. એનો મુખ્ય સંદેશ શું છે?
મુખ્ય સંદેશ એ છે કે જ્યારે આપણે જીવનમાં પડીએ છીએ, હવે એ નિષ્ફળતા હોય, કોઈ સંબંધ તૂટ્યો હોય કે કોઈ બીજો મોટો આઘાત લાગ્યો હોય, કોઈ પણ કારણ હોય,
હા,
ત્યારે એ પડવાની ક્ષણ પછી આપણે શું કરીએ છીએ એ મહત્વનું છે, એ આપણા ભવિષ્યને ઘડે છે. પુસ્તકનો કેન્દ્રીય પ્રશ્ન જે છે, જ્યારે આપણે પડી જઈએ છીએ ત્યારે આપણે શું કરીએ છીએ, પુસ્તક આપણને પડવાથી બચાવવા માટે નથી, કેમ કે
એ તો શક્ય જ નથી.
હા, પડવું તો અનિવાર્ય છે, પણ પડ્યા પછી ફરી ઊભા થવાની જે પ્રક્રિયા છે ને, એના માટે એક ચોક્કસ માર્ગદર્શિકા આપે છે.
એટલે એવું કહી શકાય કે જો એમનું પુસ્તક ડેરિંગ ગ્રેટલી એ હિંમતભેર મેદાનમાં ઉતરવા વિશે હતું,
હા,
તો રાઇઝિંગ સ્ટ્રોંગ એ મેદાનમાં પટકાયા પછી શું કરવું તે વિશે છે. બરાબર.
બિલકુલ, તમે બરાબર સમજ્યા. ડેરિંગ ગ્રેટલી કહે છે કે હિંમતભેર જીવો, સંવેદનશીલ બનો, મેદાનમાં ઉતરો. બરાબર. અને રાઇઝિંગ સ્ટ્રોંગ કહે છે કે જુઓ, જ્યારે તમે મેદાનમાં ઉતરશો ત્યારે તમે પડશો જ, એ નક્કી છે, અને જ્યારે પડો ત્યારે આ રીતે ઊભા થજો.
ઓકે.
એક સંશોધન આધારિત પ્રક્રિયા છે જે આપણને પીડા અને નિરાશામાંથી શીખવા અને વિકાસ પામવામાં મદદ કરે છે. અને આ કોઈ ખાસ વર્ગ માટે નથી, કોઈ પણ વ્યક્તિ માટે છે જેણે ક્યારેય સંઘર્ષનો અનુભવ કર્યો હોય અને એમાંથી વધુ મજબૂત બનવા માંગતી હોય.
અને તમે કહ્યું કે આ એક પ્રક્રિયા છે, કોઈ સ્ટેપ્સ છે. શું લેખિકાએ આ પ્રક્રિયાના કોઈ ચોક્કસ તબક્કા વર્ણવ્યા છે?
હા, ચોક્કસ. એમણે એક ખૂબ જ સ્પષ્ટ અને વ્યવહારુ ત્રણ તબક્કાની પ્રક્રિયા આપી છે, જે આ પુસ્તકનો હાર્ટ છે એમ કહી શકાય.
હા, કયા ત્રણ તબક્કા?
પહેલો તબક્કો છે ધ રેકનિંગ.
રેકનિંગ,
હા, જેનો અર્થ છે સ્વીકૃતિ અને જિજ્ઞાસા. આપણી સાથે શું થયું, આપણને કેવું લાગી રહ્યું છે, તે લાગણીઓને ઓળખવી અને એનાથી ભાગવાને બદલે એના વિશે જિજ્ઞાસુ બનવું કે કેમ આવું લાગે છે.
ઓકે, પહેલું રેકનિંગ. બીજો
તબક્કો છે ધ રંબલ.
રંબલ એટલે?
એટલે કે મનોમંથન અને સત્યશોધ. પડ્યા પછી આપણે આપણી જાતને જે વાર્તાઓ કહેવાનું શરૂ કરીએ છીએ ને,
હા, મનમાં ઘણું ચાલે,
બરાબર. અને ઘણીવાર એ વાર્તાઓ નકારાત્મક હોય, ધારણાઓ પર આધારિત હોય, તો એ વાર્તાઓ સાથે પ્રામાણિકપણે સંઘર્ષ કરવો, એને પડકારવી અને સત્ય શોધવું.
મનોમંથન. અને ત્રીજો તબક્કો?
અને ત્રીજો તબક્કો છે ધ રેવોલ્યુશન.
રેવોલ્યુશન, ક્રાંતિ.
હા, એટલે કે પરિવર્તન અને નવી શરૂઆત. મનોમંથનમાંથી જે સત્ય અને સમજ મળી એના આધારે આપણી વાર્તાને ફરીથી લખવી, નવી પસંદગીઓ કરવી અને તેને આપણા જીવનમાં ઉતારવી.
રેકનિંગ, રંબલ, રેવોલ્યુશન, સાંભળવામાં ખૂબ જ વ્યવસ્થિત લાગે છે. શું આપણે આ દરેક તબક્કાને થોડો વધુ વિગતવાર સમજી શકીએ? શરૂઆત ક્યાંથી થાય છે આ પુસ્તકમાં?
પુસ્તકની શરૂઆત જ એકદમ પાયાના વિચારથી થાય છે, સંવેદનશીલતાનું ભૌતિકશાસ્ત્ર.
સંવેદનશીલતાનું ભૌતિકશાસ્ત્ર, રસપ્રદ.
હા, અહીં બ્રેને બ્રાઉન ભારપૂર્વક કહે છે કે સંવેદનશીલતા એ નબળાઈ નથી જેમ આપણે સામાન્ય રીતે માનીએ છીએ.
હા, મોટાભાગે એવું જ મનાય છે.
પણ એ તો હિંમત, સર્જનાત્મકતા અને જોડાણનું ઉદ્ગમ સ્થાન છે. અને જો આપણે હિંમતભેર જીવવા માંગતા હોઈએ તો પડવું એનો ભાગ છે, એ ટાળી શકાય નહીં. લેખિકા પોતાના જ જીવનનો એક પ્રસંગ વર્ણવે છે, લેક સ્ટોરી, તળાવની વાર્તા, જ્યાં તેઓ સ્વિમિંગ કરતી વખતે અટવાઈ જાય છે અને એ અનુભવ જ એમને આખી રાઇઝિંગ સ્ટ્રોંગ પ્રક્રિયાનું મોડલ પૂરું પાડે છે.
ઓ વાહ, તો એ અનુભવ પછી આવે છે પહેલો તબક્કો, ધ રેકનિંગ, સ્વીકૃતિ અને જિજ્ઞાસા. આમાં શું કરવાનું હોય છે?
ધ રેકનિંગ એટલે મૂળભૂત રીતે આપણી લાગણીઓ સાથે હાજર રહેવું. આપણે સ્વીકારવું કે હા, મને અત્યારે દુઃખ થાય છે કે ગુસ્સો આવે છે કે શરમ આવે છે,
જે મોટા ભાગે આપણે ટાળીએ છીએ.
બરાબર. આપણી પહેલી પ્રતિક્રિયા જ એ હોય છે કે ભાગી છૂટો અથવા દબાવી દો. પણ રેકનિંગ કહે છે, થોભો, તમારી લાગણીને ઓળખો. તમને ખરેખર કેવું લાગી રહ્યું છે? શું તમે ગુસ્સામાં છો, નિરાશ છો, ઈર્ષા અનુભવો છો કે પછી ડરી ગયા છો? લેખિકા જેને ઇમોશનલ લિટરેસી કહે છે, એટલે કે આપણી લાગણીઓને ચોક્કસ નામ આપવાની ક્ષમતા, તે અહીં ખૂબ મહત્વની છે.
એટલે ખાલી ખરાબ લાગે છે એમ નહીં, પણ બરાબર શું લાગે છે એ જાણું.
હા, જેમ ડોક્ટર નિદાન માટે લક્ષણોને ચોક્કસ નામ આપે છે ને, તેમ લાગણીઓને નામ આપવાથી તેને સમજવામાં અને તેની સાથે કામ પાર પાડવામાં મદદ મળે છે. આનો અર્થ છે વાર્તાની અંદર ચાલવું, અનુભવથી ભાગવાને બદલે તેનો સામનો કરવાની શરૂઆત કરવી.
ઓકે, એટલે પહેલા તો પોતાની લાગણીનો પ્રામાણિકપણે સ્વીકાર કરવો, ભલે તે ગમે તેટલી અપ્રિય કેમ ન હોય. બરાબર. પછી આવે છે બીજો તબક્કો, ધ રંબલ, મનોમંથન અને સત્યશોધ. આ નામ જ સૂચવે છે કે આ થોડો સંઘર્ષમય તબક્કો હશે.
હા, બરાબર. ધ રંબલ એ આખી પ્રક્રિયાનું એન્જિન છે એમ કહી શકાય, અને તે ખરેખર મનોમંથન માંગી લે છે. અહીં બ્રેને બ્રાઉન એક ખૂબ જ શક્તિશાળી ટૂલ આપે છે, જેને એ કહે છે કાચો મુસદ્દો.
શીટી ફર્સ્ટ ડ્રાફ્ટ, SFD, એ શું છે?
એ કહે છે કે જ્યારે પણ આપણે કોઈ પડકારજનક પરિસ્થિતિમાંથી પસાર થઈએ, ત્યારે આપણા મનમાં જે પહેલી કાચી, લાગણીશીલ અને ઘણીવાર અતાર્કિક વાર્તા આવે છે, એ વ્યક્તિ વિશે, પરિસ્થિતિ વિશે કે આપણી પોતાની જાત વિશે, એને કોઈ પણ જાતના ફિલ્ટર વગર જેમ છે તેમ લખી કાઢો.
લખી કાઢવાનું? પણ શા માટે? એ તો કદાચ નકારાત્મક વિચારોથી જ ભરેલું હોય ને.
બરાબર. એટલા માટે જ, કારણ કે કાચો મુસદ્દો લખવાથી આપણે આ બધા વિચારો અને લાગણીઓને આપણા મનમાંથી બહાર કાઢીને જાણે કાગળ પર જોઈ શકીએ છીએ.
એક અંતર મળે.
હા, તે આપણને આપણા વિચારોથી થોડું અંતર બનાવવા દે છે. પછી આપણે તેને ચકાસી શકીએ છીએ. આપણે સમજી શકીએ છીએ કે આ માત્ર એક વાર્તા છે જે આપણે આપણી જાતને કહી રહ્યા છીએ. એ કદાચ સંપૂર્ણ સત્ય ન પણ હોય.
અને આ ચકાસણી એટલે જ રંબલ.
હા, રંબલ એટલે એ કાચા મુસદ્દામાં રહેલી આપણી ધારણાઓ, આપણા ડર અને આપણે ઘડી કાઢેલી વાર્તાઓ પર પ્રશ્નો ઉઠાવવા, જિજ્ઞાસુ બનવો.
જેમ કે કેવા પ્રશ્નો?
જેમ કે બ્રેની બ્રાઉન સમજાવે છે કે આપણો મગજ છે ને, એ ખાલી જગ્યા ભરવા માટે કુદરતી રીતે જ વાર્તાઓ ઘડી કાઢે છે, જેને એ કોન્ફેબ્યુલેશન કહે છે. અને જ્યારે આપણે દુઃખ, ડર કે શરમમાં હોઈએ ત્યારે આ વાર્તાઓ મોટાભાગે નકારાત્મક હોય છે.
હા, એણે જાણી જોઈને જ આવું કર્યું હશે અથવા મારાથી આ નહીં જ થાય.
બરાબર, એવી વાર્તાઓ. તો રંબલ એટલે જિજ્ઞાસા સાથે આ વાર્તાઓને પડકારવી. ખરેખર શું બન્યું? શું મારી પાસે બધા તથ્યો છે? સામેવાળી વ્યક્તિનો દૃષ્ટિકોણ શું હોઈ શકે? આમાં મારો પોતાનો શું ફાળો છે? હું કઈ ધારણાઓ કરી રહી છું?
આ તો ખરેખર ખરેખર આત્મપરીક્ષણ માંગી લે તેવી પ્રક્રિયા છે. પણ ઘણીવાર આપણે આ અસ્વસ્થતાનો સામનો કરવાને બદલે પેલું પીડાથી બચવાના રસ્તા શોધીએ છીએ ને. શું લેખિકા એના વિશે પણ વાત કરે છે?
હા, અને તે ખૂબ જ મહત્વનો મુદ્દો છે. લેખિકા તેને પીડાથી બચવાની ખોટી રીતો કહે છે, ઓફલોડિંગ સ્ટ્રેટેજીસ. અને આપણે અજાણતા જ આ બધું કરીએ છીએ.
દાખલા તરીકે
બીજા પર દોષ નાખવો, બાઉન્સિંગ હર્ટ, આપણી પીડા કે નિરાશાનો ગુસ્સો બીજા પર ઉતારવો, આરોપ મૂકવા.
હા, એ તો બહુ સામાન્ય છે.
બીજું, લાગણીઓને દબાવી દેવી, ચેન્ડેલિયરિંગ, સ્ટોક પાઇલિંગ હર્ટ, દુઃખ, ગુસ્સો કે નિરાશાને અંદર જ ભરી રાખવી જ્યાં સુધી તે કોઈ નાની અમથી વાત પર જ્વાળામુખીની જેમ ફાટી ન નીકળે. એને એ શેન્ડેલિયરિંગ કહે છે, જાણે ઝુમ્મર પર ઉછળી પડવું.
હળવું હશે છે.
અથવા એ અંદરને અંદર આપણને કોરી ખાય. અને ત્રીજું, ધ્યાન ભટકાવવું, નંબિંગ હર્ટ.
એટલે કે
લાગણીઓનો સામનો ન કરવો પડે તે માટે ખાવા પીવા, શોપિંગ, વધુ પડતું કામ, સોશિયલ મીડિયા કે પછી નશાનો સહારો લેવો.
આ બધું ક્ષણિક રાહત આપે કદાચ.
બસ ક્ષણિક રાહત, પણ લાંબા ગાળે આપણને એ જ પીડામાં ફસાવી રાખે છે અને આપણી વૃદ્ધિ અટકાવે છે. રંબલ આપણને આનાથી વિપરીત અસ્વસ્થતાનો સામનો કરવાની હિંમત કેળવવા કહે છે.
આ રંબલ દરમિયાન અમુક ચોક્કસ લાગણીઓ પર પણ ધ્યાન આપવાનું હોય છે કે બસ ખાલી વાર્તા જ ચકાસવાની?
ના, ચોક્કસ લાગણીઓ પર પણ. લેખિકા ખાસ કરીને શરમ, શેમ અને અપરાધભાવ, ગિલ્ટ વચ્ચેનો તફાવત સમજાવે છે, જે ખૂબ જ મહત્વનો છે.
હા, એ શું તફાવત છે?
શરમ આપણને કહે છે હું ખરાબ છું, જે આપણા આખા અસ્તિત્વ પર પ્રહાર કરે છે, આપણને સંકોચી દે છે. જ્યારે અપરાધભાવ કહે છે મેં કંઈક ખરાબ કર્યું,
જે આપણા વર્તન વિશે છે.
એટલે એ સુધારી શકાય.
બરાબર,
એ આપણને આપણા વર્તનને સુધારવાની તક આપે છે. એટલે રંબલ દરમિયાન આપણે આપણી શરમની વાર્તાઓને ઓળખવાની અને તેને પડકારવાની જરૂર છે. એ જ રીતે દુઃખ, ગ્રીફ, માત્ર મૃત્યુ જ નહીં પણ કોઈ સપનું તૂટવું, નોકરી જવી, સંબંધ બદલાવો, એ બધા નુકસાન માટે શોક કરવો જરૂરી છે.
હા,
પછી ક્ષમા, ફરગીવનેસ, જે બીજા કરતાં વધુ આપણા પોતાના માટે છે, અને સંબંધોને સ્વસ્થ રાખવા માટે બિગનું માળખું, સીમાઓ, બાઉન્ડરીઝ, પ્રામાણિકતા, ઇન્ટેગ્રિટી અને ઉદારતા,
જેનરોસિટી,
બિગ. હા, લેખિકા કહે છે કે સાચી ઉદારતા ત્યારે જ શક્ય બને જ્યારે આપણી સીમાઓ સ્પષ્ટ હોય અને આપણે આપણી જાત અને બીજાઓ પ્રત્યે પ્રામાણિક હોઈએ.
આ બધું સાંભળવામાં ખૂબ શક્તિશાળી લાગે છે, ચોક્કસ. પણ શું વાસ્તવિક જીવનમાં, ખાસ કરીને કામકાજના દબાણમાં કે સંબંધોની જટિલતામાં, આટલું ઊંધાણપૂર્વક મનોમંથન કરવું, પોતાની ભૂલો સ્વીકારવી, એ વ્યવહારુ છે? શું આપણો પેલો અહંકાર, ઈગો આડો નથી આવતો?
જુઓ, ખૂબ સારો પ્રશ્ન છે. અને લેખિકા પણ સ્વીકારે છે કે આ પ્રક્રિયા સરળ નથી, જરાય નહીં. તે અસ્વસ્થતા ભરી છે, તેમાં સમય લાગે છે, હિંમત લાગે છે, અને હા, અહંકાર ચોક્કસપણે આડો આવે છે.
તો પછી?
પણ મુદ્દો એ છે કે પીડાથી ભાગવાના જે રસ્તા છે ને, એ લાંબા ગાળે વધુ નુકસાનકારક છે. રંબર કરવું એ ટૂંકા ગાળા માટે અઘરું લાગે છે, ચોક્કસ, પણ તે આપણને લાંબા ગાળાની સ્વતંત્રતા અને વૃદ્ધિ તરફ લઈ જાય છે.
તે પરફેક્ટ બનવા વિશે નથી પણ પ્રમાણિક બનવા વિશે છે. અને હા, તે પ્રેક્ટિસ માંગી લે છે, વારંવાર કરવું પડે. ઓકે, તો રેકનિંગ, સ્વીકૃતિ અને રંબલ મનોમંથન પછી આવે છે ત્રીજો અને અંતિમ તબક્કો, ધ રેવોલ્યુશન, પરિવર્તન અને નવી શરૂઆત.
હા, રંબલના અંતે જ્યારે આપણે આપણી વાર્તાઓ, ધારણાઓ અને લાગણીઓ સાથે પ્રામાણિકપણે સંઘર્ષ કહીએ છીએ ત્યારે આપણને કંઈક નવી સમજ મળે છે, કોઈ સત્યનો અંશ દેખાય છે,
એક આંતરદૃષ્ટિ જેવું.
બરાબર, તેને બ્રેને બ્રાઉન ડેલ્ટા કહે છે, એટલે કે આપણી મૂળ કાચી વાર્તા અને મનોમંથન પછી મળેલી નવી સમજ વચ્ચેનો તફાવત. આ ડેલ્ટા જ પરિવર્તનની ચાવી છે.
અને આ ડેલ્ટા મળ્યા પછી તેને જીવનમાં ઉતારવું એ રેવોલ્યુશન છે. પણ શું તે કોઈ એક મોટી ઘટના છે કે પછી ધીમો સતત બદલાવ?
એ બંને હોઈ શકે છે. રેવોલ્યુશન એટલે એ નવી સમજ કે આંતરદૃષ્ટિને ખાલી વિચાર તરીકે ન રાખવી, એને આપણા વર્તનમાં, આપણી પસંદગીઓમાં, આપણા સંબંધોમાં ઉતારવી.
એટલે કે નક્કર પગલાં લેવા.
હા, એનો અર્થ થઈ શકે છે કોઈની સાથે અઘરી વાતચીત કરવી, કોઈ નવી સીમા નક્કી કરવી, માફી માંગવી કે માફ કરવું, કોઈ જૂની આદત છોડવી કે કોઈ નવો અભિગમ અપનાવવો. અને આ એક ક્ષણમાં નજીક હતું. એ સાચું છે, તે એક સભાન પસંદગી છે જેને દરરોજ જીવવી પડે છે. લેખિકા કહે છે તેમ આપણે આ પ્રક્રિયાને દરરોજ જીવીએ છીએ જ્યાં સુધી તે એક અભ્યાસ ન બની જાય અને આપણા જીવનમાં ક્રાંતિ ન લાવે.
વાહ,
આ પ્રક્રિયા આપણને માત્ર પાછા બેઠા નથી કરતી પણ આપણને વધુ સંપૂર્ણ, વધુ હિંમતવાન અને વધુ સ્થિતિસ્થાપક બનાવે છે.
ખરેખર આ ત્રણ તબક્કાની પ્રક્રિયા જીવનના ઉતાર ચઢાવનો સામનો કરવા માટે એક નક્કર માળખું પૂરું પાડે છે. લાગે છે કે આ રીતે વિચારીએ તો થોડી સ્પષ્ટતા મળે. ચાલો હવે આ પુસ્તકના કેટલાક મુખ્ય વિષયો અને સંદેશાઓને ફરીથી જોઈએ જે આપણને યાદ રાખવા જેવા છે.
ચોક્કસ, મને લાગે છે કે સૌથી પહેલો અને કદાચ સૌથી ક્રાંતિકારી વિચાર તો એ જ છે કે સંવેદનશીલતા જ શક્તિ છે, જે સામાન્ય માન્યતાથી વિરુદ્ધ છે.
હા,
આપણા સમાજમાં ખાસ કરીને પુરુષો માટે ઘણીવાર મજબૂત દેખાવાનો અર્થ શું થાય? લાગણીઓ છુપાવવી, ક્યારેય નબળા ન દેખાવું.
બરાબર,
પણ બ્રેને બ્રાઉન કહે છે કે સાચી હિંમત તો આપણી અપૂર્ણતા, આપણા ડર અને આપણી નિષ્ફળતાઓને સ્વીકારવામાં અને તેને બીજા સાથે વહેંચવામાં રહેલી છે. જ્યારે આપણે સંવેદનશીલ બનવાની હિંમત કરીએ છીએ ત્યારે જ સાચા જોડાણ અને સ્થિતિસ્થાપકતા શક્ય બને છે.
બીજો મહત્વનો વિષય તમે કહ્યો હતો વાર્તા કથનની શક્તિ, એના વિશે થોડું વધુ કહેશો?
હા, આપણે સૌ આપણા અનુભવોને સમજવા અને તેને અર્થ આપવા માટે વાર્તાઓનો ઉપયોગ કરીએ છીએ
અજાણતા જ.
આ પુસ્તક આપણને શીખવે છે કે આપણે આપણી જાતને જે વાર્તાઓ કહીએ છીએ તેના પ્રત્યે સભાન થવું કેટલું જરૂરી છે. લેખિકાનું એક સરસ વાક્ય છે, આપણે આપણી વાર્તાઓના માલિક બનીએ છીએ જેથી તે આપણા માલિક ના બને.
વાહ, બહુ ઊંડી વાત છે.
જો આપણે આપણી નિષ્ફળતાની વાર્તાઓને ચકાસીશું નહીં તો તે આપણને નિયંત્રિત કરશે, પણ જો આપણે તેને સમજીને જરૂર પડીએ ફરીથી લખીશું તો આપણે આપણું ભવિષ્ય બદલી શકીએ છીએ.
ત્રીજો મુદ્દો જેની આપણે પહેલા પણ વાત કરી તે છે ભાવનાત્મક સાક્ષરતા, એટલે કે લાગણીઓને સમજવી અને નામ આપવું.
હા, બરાબર, આપણી લાગણીઓને ઓળખવી, તેને નામ આપવું અને તેને તંદુરસ્ત રીતે વ્યક્ત કરતા શીખવું એ માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય માટે પાયારૂપ છે. ઘણીવાર આપણે સારું કે ખરાબ અનુભવીએ છીએ એટલું જ કહી શકીએ છીએ.
હા,
પણ શું તે નિરાશા છે, ગુસ્સો છે, હતાશા છે કે ઈર્ષા? ચોક્કસ જાણવું આપણને યોગ્ય પગલાં લેવામાં મદદ કરે છે.
અને ચોથો મુદ્દો જે મને ખૂબ ગમ્યો તે છે પીડાથી ભાગવાના જોખમો, પેલું ઓફલોડિંગ કે નંબિંગ.
હા, બીજા પર દોષ નાખો કસ, પણ લાંબા ગાળે આપણને આપણી લાગણીઓથી અને આપણી જાતથી જ દૂર કરી દે છે. સાચી વૃદ્ધિ તો પેલી અસ્વસ્થતાનો સામનો કરવાથી જ આવે છે. લેખિકા યાદ અપાવે છે કે મધ્યમ માર્ગ અવ્યવસ્થિત હોય છે પણ જાદુ પણ ત્યાં જ થાય છે.
એટલે કે પેલો રંબલનો તબક્કો,
હા, એ અઘરો છે પણ ત્યાં જ સાચું પરિવર્તન શક્ય બને છે.
અને છેલ્લો પાંચમો વિષય,
અને ફરી ઊભા થવું. મહત્વનું એ છે કે આપણે આપણા બધા અનુભવો, સારા અને ખરાબ, સફળતા અને નિષ્ફળતામાંથી શીખીએ અને તેને આપણી ઓળખનો ભાગ બનાવીએ, એને સ્વીકારીએ. આ જ આપણને વધુ સંપૂર્ણ, વધુ માનવીય બનાવે છે.
આ બધા વિચારો ખૂબ જ પ્રેરણાદાયક છે. અને અને વિચારવા જેવા છે. પણ હવે સૌથી મહત્વની વાત, આ બધું આપણે આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે લાગુ કરી શકીએ? શું આ સિદ્ધાંતો ખરેખર વ્યવહારુ છે, પ્રેક્ટિકલ છે?
હા, ચોક્કસપણે મને લાગે છે કે છે. ચાલો કેટલાક ઉદાહરણો લઈએ. ધારો કે વ્યક્તિગત સંબંધોમાં તમારા જીવનસાથી સાથે કોઈ મુદ્દે ગરમાગરમી થઈ ગઈ.
થાય જ.
તરત જ પ્રતિક્રિયા આપવાને બદલે તમે રેકનિંગ કરી શકો છો. મને અત્યારે ગુસ્સો કેમ આવી રહ્યો છે? શું હું ખરેખર ગુસ્સામાં છું કે મને દુઃખ થયું છે કારણ કે મને લાગ્યું કે મારી વાત સાંભળવામાં નથી આવી?
એટલે પહેલા પોતાની લાગણી સમજવી.
હા, પછી રંબલ કરો. શું મારી વાર્તા એ છે કે તે ક્યારે મારી વાત નથી સાંભળતા? શું તે હંમેશા સાચું છે? આમાં મારો શું ફાળો હતો? આ સમજ સાથે વાતચીત કરવાથી ઉકેલની શક્યતા વધી જાય છે.
હા, અને વાલીપણામાં પણ આ ઉપયોગી થઈ શકે. જ્યારે બાળક નિષ્ફળ જાય, ધારો કે પરીક્ષામાં ઓછા માર્ક્સ આવે, તો તેને શરમ અપાવવાને બદલે,
હા, જે આપણે ઘણીવાર કરીએ છીએ,
તેને બદલે તેની લાગણીઓને સમજવામાં મદદ કરવી. તેને નિરાશા થઈ છે, ગુસ્સો આવે છે, અને પછી તે અનુભવમાંથી શું શીખી શકાય તે વિશે રંબલ કરવા પ્રોત્સાહિત કરવું. કેમ આવું થયું, હવે શું કરી શકાય?
બરાબર. અને વ્યવસાયિક જીવનમાં પણ આ એટલું જ મહત્વનું છે. જ્યારે તમને પ્રતિભાવ મળે, ખાસ કરીને નકારાત્મક,
જે સ્વીકારવું અઘરો હોય છે,
હા, ખૂબ અઘરો, ત્યારે તેને વ્યક્તિગત હુમલા તરીકે લેવાને બદલે રેકનિંગ અને રંબલ દ્વારા તેમાંથી શીખવાનો પ્રયાસ કરવો. આ પ્રતિભાવ મને કેમ અસ્વસ્થ કરી રહ્યો છે? શું તેમાં કોઈ સત્ય છે જે હું સ્વીકારવા નથી માંગતો?
હું આમાંથી શું શીખી શકું?
અને નેતાઓ માટે ટીમની નિષ્ફળતા વખતે દોષારોપણ કરવાને બદલે સાથે મળીને પૂછવું કે આપણે આમાંથી શું શીખ્યા, એનાથી એક સુરક્ષિત અને શીખવા માટે પ્રોત્સાહક વાતાવરણ બને છે.
અને અલબત્ત, આપણા પોતાના વ્યક્તિગત વિકાસ માટે જીવનના કોઈપણ પડકાર વખતે, નોકરી ગુમાવવી, સ્વાસ્થ્યની સમસ્યા, કોઈ મહત્વકાંક્ષા પૂરી ન થવી, શરમ અને હતાશામાં ડૂબી જવાને બદલે આ પ્રક્રિયાનો ઉપયોગ કરીને તે અનુભવને સમજવો, તેમાંથી શીખવું અને ફરીથી કદાચ વધુ મજબૂત રીતે શરૂઆત કરવી.
હા, અને તે આપણને પોતાની જાત પ્રત્યે વધુ કરુણા રાખતા પણ શીખવે છે, સ્વીકાર કરતા શીખવે છે.
બરાબર.
સારાંશમાં, આ સિદ્ધાંતો આપણને જીવનની અનિવાર્ય મુશ્કેલીઓનો સામનો કરવા માટે માત્ર ટકી રહેવા માટે નહીં, પણ તેમાંથી વિકાસ પામવા માટેના સાધનો પૂરા પાડે છે, એમ કહી શકાય.
તો આ સમગ્ર ચર્ચાના અંતે જો એક બે મુખ્ય બોધપાઠ તારવવા હોય તો તમારા માટે તે શું હશે? કઈ વાત સૌથી વધુ સ્પર્શી ગઈ? મને વ્યક્તિગત રીતે પેલો કાચો મુસદ્દો લખવાનો વિચાર ખૂબ જ શક્તિશાળી લાગ્યો. ઘણીવાર પેલું લાગણીઓના ઉભરામાં શું વિચારવું તે સમજાતું નથી ને, ત્યારે આ લખવાની ક્રિયા કદાચ સ્પષ્ટતા લાવી શકે છે, વિચારોને બહાર કાઢી શકાય.
સાચી વાત છે. અને મારા માટે કદાચ સૌથી મહત્વની અને આશાસ્પદ વાત એ છે કે સ્થિતિસ્થાપકતા એ કોઈ રહસ્યમય શક્તિ નથી, પણ એક શીખી શકાય તેવી પ્રક્રિયા છે.
હા, એ બહુ મોટી વાત છે.
હા, તેનો અર્થ એ કે આપણે ગમે તેટલી વાર પડીએ, આપણી પાસે હંમેશા ફરી ઊભા થવાની અને તે અનુભવમાંથી કંઈક મૂલ્યવાન શીખવાની તક છે. બ્રેને બ્રાઉન આપણને યાદ અપાવે છે કે હિંમતભર્યું જીવન જીવવાનો અર્થ જ છે પડવું અને ફરી ઊભા થવું. મહત્વનું એ છે કે આપણે કેવી રીતે ઊભા થઈએ છીએ.
સાચી વાત. રાઇઝિંગ સ્ટ્રોંગ આપણને પડવાની પીડાથી ભાગવાને બદલે તે પીડામાં રહેલા પાઠને શોધીને વધુ ઊંચી ઉડાન ભરવાની હિંમત અને કદાચ માર્ગદર્શન આપે છે.
બરાબર.
આજના શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર મૂકી જઈએ. આપણે નિષ્ફળતાની વાર્તાઓને ફરીથી લખવાની શક્તિ આપણા હાથમાં છે, ચોક્કસ. પણ શું આપણે તે વાર્તા સાથે પ્રામાણિકપણે રંબલ કરવાની અને પછી તેને બદલવાની જવાબદારી લેવા તૈયાર છીએ? આ પ્રશ્ન વિચારવા જેવો છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.